એકત્ર જ્ઞાન ગોષ્ઠિ અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે ઇતિહાસના એક એવા પ્રકરણની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે 20મી સદી પર ખરેખર ઘેરી અસર છોડી. સ્પેનિશ સિવિલ વોર, એટલે કે 1936-1939 સ્પેનમાં થયેલું ભીષણ ગૃહયુદ્ધ. અને આ જટિલ વિષયને સમજવા માટે આપણી સાથે છે નિષ્ણાત, અને આપણે આધાર લઈશું ઇતિહાસકાર હેલેન ગ્રાહમના સંશોધનનો.
નમસ્કાર. અને હા, આ વિષય ખરેખર સમજવા જેવો છે. એ માત્ર ઇતિહાસના પાનાઓની વાત નથી, આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
કેમ એમ, આજે એનું શું મહત્વ?
જુઓ, કારણ કે આ યુદ્ધ એ ફક્ત એમ કહી શકાય કે ફાસીવાદ અને લોકશાહી વચ્ચેની સીધી લડાઈ નહોતી, એના કરતાં ઘણું વધારે ગૂંચવણભર્યું હતું. એક એવું યુદ્ધ જેમાં જાણે કેટલાય નાના નાના યુદ્ધો એકસાથે લડાઈ રહ્યા હતા, અને એણે સ્પેનના સમાજને કાયમ માટે બદલી નાખ્યો. અને આજે પણ, મતલબ કે લોકશાહી કેવી રીતે નબળી પડી શકે, કેવી રીતે અંદર અંદરના ઝઘડા ભયાનક પરિણામો લાવી શકે, એ સમજવા માટે આ યુદ્ધનો અભ્યાસ જરૂરી છે.
બરાબર. તો ચાલો, જેમની નજરે આપણે આ ઇતિહાસને જોવાના છીએ, એ હેલેન ગ્રેહમ વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ?
હેલેન ગ્રેહમ એ લંડન યુનિવર્સિટીના રોયલ હોલોવેમાં સ્પેનિશ ઇતિહાસના પ્રોફેસર છે, અને આધુનિક સ્પેન, ખાસ કરીને ગૃહયુદ્ધના વિષયમાં એમ કહી શકાય કે દુનિયાના ટોચના જાણકારોમાંના એક છે.
અને એમનો અભિગમ, એમની વાત કરવાની રીત, શું એમાં કંઈ ખાસ છે?
હા, ચોક્કસ. એક તો એમનો 3 દાયકાથી વધુનો અનુભવ, અને સ્પેનના આર્કાઇવ્સમાં એમણે જે ઊંડું સંશોધન કર્યું છે એ તો છે જ, પણ એમનું ખાસ ધ્યાન રહ્યું છે સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પર.
એટલે કે
મોટા નેતાઓ કે લશ્કરી વ્યૂહરચનાઓ પર જ ફોકસ કરવાને બદલે એ જુએ છે કે સામાન્ય લોકો શું અનુભવી રહ્યા હતા, સ્ત્રીઓની શું ભૂમિકા હતી, સમાજમાં છેક નીચેના સ્તરે શું ચાલી રહ્યું હતું, જેને આપણે હિસ્ટ્રી ફ્રોમ બિલો કહીએ છીએ ને, એ પ્રકારનું કામ. અને બીજી મહત્વની વાત, તેઓ સ્પેનિશ ભાષા અને સ્ત્રોતોને મૂળ સંદર્ભમાં સમજે છે, એટલે પશ્ચિમી ઇતિહાસકારો ઘણીવાર જે સ્પેનિશ અવાજોને બાજુ પર મૂકી દે છે એમને મહત્વ આપે છે. એટલે એમનું વિશ્લેષણ ખાલી ઘટનાક્રમ નથી, પણ યુદ્ધની સમાજ પર શું અસર થઈ એનું એકદમ ઊંડાણપૂર્વકનું ચિત્ર છે.
રસપ્રદ. તો આટલા ઊંડા અભ્યાસ પછી ગ્રેહમ સ્પેનિશ સિવિલ વોર વિશે મુખ્યત્વે શું કહે છે? શું એ ખરેખર, જેમ ઘણા માને છે, બીજા વિશ્વયુદ્ધની એક નાની શરૂઆત જેવું હતું?
ના, બિલકુલ નહીં. અને આ જ ગ્રેહમનું મોટું પ્રદાન છે. એ આ સરળ ધારણાને પડકારે છે. એ કહે છે કે આ યુદ્ધને ખાલી ફાસીવાદ વિરુદ્ધ લોકશાહીના ચશ્માથી જોશો તો એની પૂરી સચ્ચાઈ નહીં સમજાય. એમનો મુખ્ય વિચાર તો એ છે કે આ ઘણા યુદ્ધોનું યુદ્ધ હતું. વોર ઓફ મેની વોર્સ.
ઘણા યુદ્ધોનું યુદ્ધ એટલે
કે એક જ સમયે, એક જ જગ્યાએ, પણ જાણે અલગ અલગ મોરચે લડાઈ ચાલતી હતી. જેમ કે એક તરફ જમીનદારો અને ઉદ્યોગપતિઓ હતા, તો બીજી તરફ ખેડૂતો અને કામદારો, એમની વચ્ચેનો વર્ગ સંઘર્ષ. પછી એક બીજું યુદ્ધ હતું વિચારોનું, ધર્મનિરપેક્ષ આધુનિક વિચારો અને બીજી તરફ પરંપરાગત કટ્ટર કેથોલિક માન્યતાઓ, એમની વચ્ચેનો સાંસ્કૃતિક સંઘર્ષ. પછી રાજકીય સંઘર્ષ પણ હતો, કેન્દ્ર સરકાર અને સ્વાયત્તતા માંગતા પ્રદેશો જેમ કે કેટોલોનિયા, બાસ્ક કન્ટ્રી, એમની વચ્ચે. અને આ બધાની ઉપર એક આંતરરાષ્ટ્રીય લડાઈ પણ હતી, જેમાં 12ની તાકાતો, જર્મની, ઇટાલી એક તરફ, સોવિયત યુનિયન બીજી તરફ, એ લોકો પણ પોતપોતાના પક્ષે લડી રહ્યા હતા. જાણે સ્પેનની ધરતી પર દુનિયાના વિચારોની લડાઈ લડાતી હતી.
ઓહો, એટલે ગ્રેહામનો પ્રયાસ કોઈ એક સરળ બ્લેક એન્ડ વ્હાઇટ જવાબ આપવાનો નથી, પણ આ સંઘર્ષ કેટલો જટિલ હતો, એના કેટલા બધા પાસા હતા, અને એની પાછળની જે માનવીય કરુણતા હતી એને સામે લાવવાનો છે. તે ખાલી શું થયું એ નથી કહેતા, પણ એવું શા માટે થયું, શા માટે એ બીજું પ્રજાસત્તાક નિષ્ફળ ગયું, શા માટે એક લશ્કરી બળવો આટલા ભયાનક ગૃહયુદ્ધમાં ફેરવાઈ ગયો, એ સમજાવવાનો પ્રયાસ કરે છે.
બરાબર. અને એ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડે, સંઘર્ષના મૂળ સુધી.
હા, ચાલો એની વાત કરીએ. આ સંઘર્ષના મૂળ ક્યાં હતા?
જુઓ, ગ્રેહામ સ્પષ્ટ કરે છે કે આ કોઈ રાતોરાત થયેલી ઘટના નહોતી. એના મૂળિયા તો સ્પેનિશ સમાજમાં દાયકાઓથી, કદાચ સદીઓથી ઊંડે સુધી ફેલાયેલા હતા. કેટલાય વણ ઉકેલાયેલા પ્રશ્નો હતા.
જેવા કે?
જેમ કે જમીનની માલિકીનો પ્રશ્ન, મોટાભાગની જમીન થોડા લોકોના હાથમાં હતી. પછી સમાજ અને રાજકારણ પર કેથોલિક ચર્ચનો જબરદસ્ત પ્રભાવ હતો. સેના એ પણ રાજકારણમાં વારંવાર દખલ કરતી, અને કેટાલોનિયા, બાસ્ક પ્રદેશ જેવા વિસ્તારો પોતાની અલગ ઓળખ અને સ્વાયત્તતા માંગતા હતા. આ બધા તણાવ લાંબા સમયથી ચાલતા હતા.
અને એ સમયમાં લોકશાહી લાવવાના પ્રયાસો સફળ નહોતા થયા?
પ્રયાસો થયા, પણ 19મી અને 20મી સદીની શરૂઆતમાં સ્પેનમાં રાજકીય આધુનિકીકરણ જોઈએ એવું સફળ નહોતું થયું. જે જૂની વ્યવસ્થા હતી, જેમાં મુખ્યત્વે સેના, ચર્ચ અને અમીર ઉમરાઓ હતા, એ લોકો બદલાવનો સખત વિરોધ કરતા હતા. પછી 1931માં આવ્યું બીજો પ્રજાસત્તાક. એ ખરેખર એક મોટો પ્રયાસ હતો, એક આધુનિક, ધર્મનિરપેક્ષ, લોકશાહી દેશ બનાવવાનો. એમણે ઘણા સુધારા શરૂ કર્યા. જમીન સુધારા, સેનામાં ફેરફાર, ચર્ચ અને રાજ્યને અલગ કરવાના પ્રયાસો, પ્રદેશોને સ્વાયત્તતા આપવાની વાત.
પણ આ સુધારાઓથી પેલી જૂની શક્તિઓને તો ધ્રાસકો પડ્યો હશે ને? પોતાનું વર્ચસ્વ જશે એવો ડર લાગ્યો હશે.
બરાબર. અને આ ડર જ પછીના વર્ષોમાં, એટલે કે 1931થી 1936 વચ્ચે તીવ્ર રાજકીય ધ્રુવીકરણમાં ફેરવાઈ ગયો. સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો, ડાબેરી અને જમણેરી. બંને પક્ષો વધુને વધુ કટ્ટર બનતા ગયા. હિંસા સામાન્ય બનવા લાગી.
અને એ સમયગાળામાં કોઈ ખાસ ઘટનાઓ બની જેણે આ આગને વધુ ભડકાવી?
હા, કેટલીક ઘટનાઓ બહુ મહત્વની સાબિત થઈ. જેમ કે 1934માં અસ્તુરિયાસ પ્રાંતમાં ખાણકામદારોનો મોટો બળવો થયો, અને એ વખતના એક લશ્કરી અધિકારી જનરલ ફ્રાન્કોએ એ બળવાને ખૂબ જ ક્રૂરતાથી કચડી નાખ્યો. ગ્રેહામ આને આવનારા ગૃહયુદ્ધનું જાણે ડ્રેસ રિહર્સલ ગણાવે છે. પછી આવ્યું ફેબ્રુઆરી 1936. ચૂંટણી થઈ. ડાબેરી અને મધ્યમમાર્ગી પક્ષોનું ગઠબંધન, પોપ્યુલર ફ્રન્ટ, જીતી ગયું. પણ જમણેરી પક્ષો અને લશ્કરનો મોટો વર્ગ, એ લોકો આ લોકતાંત્રિક પરિણામ સ્વીકારવા તૈયાર જ નહોતા.
એટલે એમને લાગ્યું કે હવે સત્તા હાથમાંથી ગઈ.
હા, અને એમને લાગ્યું કે પ્રજાસત્તાક એમના મૂલ્યો, એમના સ્પેનની કલ્પનાનો નાશ કરી દેશે. એટલે જુલાઈ 1936માં જે લશ્કરી બળવો થયો, એ કોઈ અચાનક આવેલો ગુસ્સો નહોતો. એ તો પ્રજાસત્તાકને ઉથલાવી પાડવાનું, એક રીતે કહીએ તો લશ્કરી ઉચ્ચવર્ગનું ગણતરીપૂર્વકનું ષડયંત્ર હતું.
અને આ બળવો 17-18 જુલાઈ 1936 શરૂ થયો, પણ શું થયું? એ સફળ રહ્યો?
પૂરેપૂરો નહીં, એ જ તો સમસ્યા થઈ. બળવો અમુક વિસ્તારોમાં સફળ થયો, પણ મેડ્રિડ, બાર્સેલોના જેવા મોટા શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા, વફાદાર સૈનિકો લડ્યા અને બળવાને નિષ્ફળ બનાવ્યો.
તો પરિણામ શું આવ્યું?
પરિણામ એ આવ્યું કે સ્પેન રીતસર બે ભાગમાં વહેંચાઈ ગયો. એક તરફ બળવાખોરો હતા, જેઓ રાષ્ટ્રવાદી, નેશનલિસ્ટ્સ કહેવાયા. એમના નેતા બન્યા જનરલ ફ્રાન્કો. આ જૂથમાં લશ્કરી અધિકારીઓ, રાજાશાહીના સમર્થકો, ફાશીવાદી વિચારધારાવાળા ફલાંજ પક્ષના લોકો અને બીજા રૂઢિચુસ્તો જોડાયા. એમનો ઉદ્દેશ સ્પષ્ટ હતો, ઉદારવાદ, સમાજવાદ, સામ્યવાદ, ધર્મનિરપેક્ષતા, આ બધાનો નાશ કરવો અને એક સત્તાવાદી, અતિ કેથોલિક રાજ્ય સ્થાપવું.
અને બીજી તરફ?
બીજી તરફ હતા પ્રજાસત્તાકને વફાદાર લોકો, જે રિપબ્લિકન કહેવાયા. પણ એમનો પક્ષ શરૂઆતમાં ખૂબ વિભાજિત અને અસ્તવ્યસ્ત હતો. કેન્દ્ર સરકાર નબળી પડી ગઈ હતી. સત્તા જુદા જુદા રાજકીય પક્ષો, સમાજવાદી, સામ્યવાદી, અરાજકતાવાદી અને ટ્રેડ યુનિયનો, સ્થાનિક લશ્કરી ટુકડીઓ, મિલિશિયાના હાથમાં વહેંચાયેલી હતી. આ આંતરિક વિખવાદ, આ અંદર અંદરની ખેંચતાણ, એ જ એમની સૌથી મોટી નબળાઈ બની રહી.
એટલે એક તરફ એકીકૃત નેતૃત્વ અને સ્પષ્ટ ઉદ્દેશ, અને બીજી તરફ વિભાજન અને અંધાધૂંધી જેવી સ્થિતિ. અહીંથી જ પેલી આંતરરાષ્ટ્રીય ભૂમિકા મહત્વની બને છે, નહીં?
અત્યંત મહત્વની, ખરેખર નિર્ણાયક કહી શકાય. ગ્રેહામ ભારપૂર્વક કહે છે કે વિદેશી હસ્તક્ષેપ વગર યુદ્ધનું પરિણામ કદાચ સાવ જુદું જ હોત.
કોણે કોણે મદદ કરી?
રાષ્ટ્રવાદીઓને, એટલે કે ફ્રાન્કોના પક્ષને, શરૂઆતથી જ જબરદસ્ત મદદ મળી. હિટલરના નાઝી જર્મની અને મુસોલિનીના ફાસિસ્ટ ઇટાલી તરફથી. જર્મનીએ વિમાનો આપ્યા. એમના કોન્ડોર લીજન નામના હવાઈ દળે તો ભયાનક બોમ્બારો કર્યો, જેમ કે ગર્નિકા પર. એમણે ફ્રાન્કોની સેનાને આફ્રિકાથી સ્પેન લાવવા માટે એરલિફ્ટ પણ કરી આપી, જે શરૂઆતમાં બહુ જ મહત્વનું હતું. ઇટાલીએ તો હજારો સૈનિકો અને પુષ્કળ શસ્ત્રો મોકલ્યા.
અને પ્રજાસત્તાકને લોકશાહી દેશોએ મદદ કરી?
દુઃખની વાત એ છે કે ના. બ્રિટન અને ફ્રાન્સ જેવા મોટા લોકશાહી દેશોએ બિનદખલગીરી નોન ઇન્ટરવેન્શન નીતિ અપનાવી. નામ તો સારું હતું, પણ ગ્રેહામ એને દંભી ગણાવે છે, કેમ કે વ્યવહારમાં શું થયું? એણે કાયદેસરની ચૂંટાયેલી પ્રજાસત્તાક સરકારને આંતરરાષ્ટ્રીય બજારમાંથી શસ્ત્રો ખરીદતા રોકી દીધી, જ્યારે બીજી બાજુ હિટલર અને મુસોલિની તો ફ્રાન્કોને છૂટથી મદદ મોકલતા જ રહ્યા.
એટલે આ નીતિ તો ફ્રાન્કોની તરફેણમાં ગઈ કહેવાય.
બરાબર. ગ્રેહામ તો ત્યાં સુધી કહે છે કે આ નીતિ એક રીતે યુરોપિયન લોકશાહીઓ દ્વારા સ્પેનિશ પ્રજાસત્તાકનું ધીમે ધીમે ગળું દબાવવા સમાન હતી.
તો પછી પ્રજાસત્તાકને કોઈએ મદદ ના કરી? એ સાવ એકલા લડ્યા?
ના, એવું નથી. મદદ મળી, પણ મોડી, ઓછી, અને એની કિંમત પણ ચૂકવવી પડી. સોવિયત યુનિયન સ્ટાલિનના રશિયાએ મદદ કરી, શસ્ત્રો મોકલ્યા, લશ્કરી સલાહકારો મોકલ્યા, પણ એના બદલામાં સ્પેનિશ સામ્યવાદી પક્ષનો પ્રભાવ પ્રજાસત્તાક સરકાર અને લશ્કરમાં ખૂબ જ વધી ગયો. એણે પાછા આંતરિક વિખવાદો ઊભા કર્યા. આ ઉપરાંત એક બીજી મહત્વની વાત હતી, આંતરરાષ્ટ્રીય બ્રિગેડ્સ. દુનિયાભરમાંથી હજારો સ્વયંસેવકો, લેખકો, કવિઓ, બુદ્ધિજીવીઓ, સામાન્ય કામદારો ફાસીવાદ સામે લડવા માટે સ્પેન પહોંચ્યા. એ લોકો ખૂબ બહાદુરીથી લડ્યા. એ ફાસીવાદ વિરોધી એકતાનું પ્રતીક બન્યા, પણ એમની પાસે સંગઠિત લશ્કર જેવી તાકાત કે શસ્ત્રો નહોતા. લશ્કરી દ્રષ્ટિએ એમનું યોગદાન મર્યાદિત રહ્યું.
એટલે એક તરફ જર્મની ઇટાલીની મોટી લશ્કરી મદદ, અને બીજી તરફ સોવિયત યુનિયનની શરતી મદદ અને સ્વયંસેવકોની બ્રિગેડ. આ અસમાનતા જ દેખાય છે. યુદ્ધની સાથે સાથે પ્રજાસત્તાક નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં બીજું શું ચાલી રહ્યું હતું? આપે કહ્યું કે ત્યાં ઘણા અલગ અલગ જૂથો હતા.
હા, અને એ વિસ્તારોમાં, ખાસ કરીને કેટલોનિયા અને એરાગોન જેવા પ્રદેશોમાં, એક સામાજિક ક્રાંતિ પણ શરૂ થઈ ગઈ હતી. અરાજકતાવાદીઓ અને કેટલાક સમાજવાદીઓના નેતૃત્વ હેઠળ કામદારો અને ખેડૂતોએ ફેક્ટરીઓ અને જમીનો પર કબજો કરી લીધો, અને એનું સામૂહિક સંચાલન, કલેક્ટિવાઇઝેશન શરૂ કર્યું. એમણે એક નવો સમાજ બનાવવાનો પ્રયાસ કર્યો.
પણ શું આ ક્રાંતિથી પ્રજાસત્તાક પક્ષ મજબૂત થયો?
ના, એનાથી ઉલટું થયું. એનાથી પ્રજાસત્તાક પક્ષમાં જ ઊંડા મતભેદ ઊભા થયા. કેટલાક જૂથો, ખાસ કરીને અરાજકતાવાદીઓ, માનતા હતા કે યુદ્ધ અને ક્રાંતિ સાથે જ થવા જોઈએ, હમણાં જ ક્રાંતિ કરો, એમનો નારો હતો. જ્યારે બીજા જૂથો, જેમ કે સામ્યવાદીઓ અને ઉદારમતવાદીઓ, માનતા હતા કે અત્યારે પહેલી પ્રાથમિકતા યુદ્ધ જીતવાની છે, ક્રાંતિ પછી પણ થઈ શકે, પહેલા યુદ્ધ જીતો. આ મતભેદ એટલો વધ્યો કે મે 1937માં બાર્સેલોનામાં આ જૂથો વચ્ચે રીતસર સશસ્ત્ર સંઘર્ષ પણ થયો. આ આંતરિક લડાઈએ ફ્રાન્કો વિરોધી મોરચાને ખૂબ જ નબળો પાડ્યો.
ખરેખર દુઃખદ કહેવાય. દુશ્મન સામે લડવાને બદલે અંદરોઅંદર લડવા લાગ્યા. અને હિંસાની વાત કરીએ તો આપણે સાંભળીએ છીએ કે બંને પક્ષે અત્યાચાર થયા હતા. ગ્રેહામ એના વિશે શું કહે છે? શું બંને પક્ષની હિંસા એકસરખી હતી?
ના, ગ્રેહામ આ મુદ્દાનું બહુ ઝીણવટપૂર્વક અને તટસ્થ રીતે વિશ્લેષણ કરે છે. એ સ્પષ્ટ કહે છે કે ભયાનક હિંસા બંને પક્ષે થઈ હતી. કોઈ પક્ષ દૂધે ધોયેલો નહોતો. પ્રજાસત્તાક વિસ્તારમાં જે હિંસા થઈ, જેને લાલ આતંક, રેડ ટેરર કહેવાય છે, એ શરૂઆતમાં, યુદ્ધની શરૂઆતની અંધાધૂંધીમાં, રાજ્યનું નિયંત્રણ તૂટી પડ્યું હતું ત્યારે વધુ થઈ. અનિયંત્રિત મિલિશિયા જૂથોએ ચર્ચના લોકો, જમીનદારો, જમણેરી વિચારધારાવાળા લોકોની હત્યાઓ કરી. જો કે પાછળથી પ્રજાસત્તાક સરકારે આ હિંસાને કાબૂમાં લેવાનો અને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
અને રાષ્ટ્રવાદીઓની હિંસા, શ્વેત આતંક,
એ અલગ હતી. ગ્રેહામના મતે રાષ્ટ્રવાદીઓ દ્વારા થયેલી હિંસા, એટલે કે શ્વેત આતંક, વ્હાઇટ ટેરર, એ શરૂઆતથી જ વધુ વ્યવસ્થિત હતી, સુનિયોજિત હતી, અને એ રાજ્ય દ્વારા, એટલે કે ફ્રાન્કોના નેતૃત્વ હેઠળ, પ્રોત્સાહિત અને સંચાલિત હતી. એ માત્ર ગુસ્સાનો ઉભરો નહોતો, એ ફ્રાન્કોના રાજકીય પ્રોજેક્ટનો એક અભિન્ન ભાગ હતી. એમનો ઉદ્દેશ્ય હતો ડાબેરી નેતાઓ, શિક્ષકો, બુદ્ધિજીવીઓ, ટ્રેડ યુનિયનના આગેવાનો, એમનો યોજનાબદ્ધ રીતે સફાયો કરવો, વસ્તીમાં ડર પેદા કરવો, અને એમના મતે જે અશુદ્ધ તત્વો હતા એમનાથી સ્પેનને શુદ્ધ કરવું. આ હિંસા યુદ્ધની કોઈ આકસ્મિક આડપેદાશ નહોતી, પણ એક ઇરાદાપૂર્વકની, ગણતરીપૂર્વકની રાજકીય નીતિ હતી.
આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. બંને બાજુ હિંસા થઈ, પણ એક બાજુની હિંસા વધુ સંસ્થાકીય અને હેતુપૂર્વકની હતી. તો આ બધી બાબતો જોઈએ, પ્રજાસત્તાક પક્ષના આંતરિક વિખવાદ, આંતરરાષ્ટ્રીય સ્તરે એકલતા, સામે પક્ષે એકીકૃત નેતૃત્વ અને મજબૂત વિદેશી મદદ અને રાષ્ટ્રવાદીઓની ક્રૂર પણ વ્યવસ્થિત રણનીતિ, આ બધાને કારણે પ્રજાસત્તાકનો પરાજય લગભગ નિશ્ચિત થઈ ગયો હતો એમ લાગે છે.
હા, 1937 પછીનો ગાળો પ્રજાસત્તાક માટે સતત હાર અને પીછેહટનો રહ્યો. રાષ્ટ્રવાદીઓ લશ્કરી રીતે વધુ મજબૂત હતા. એમણે એક પછી એક મહત્ત્વના વિસ્તારો કબજે કર્યા. ઉત્તરમાં બાસ્ક પ્રદેશ પર વિજય મેળવ્યો. ગર્નિકા શહેર પરનો બોમ્બમારો તો કુખ્યાત બન્યો. નાગરિક વસ્તી પર હવાઈ હુમલાનો એ જાણે એક ક્રૂર પ્રયોગ હતો. 1938માં ઇબ્રો નદી પર એક ભીષણ યુદ્ધ થયું, જેમાં બંને પક્ષે ભારે ખુવારી થઈ, પણ અંતે રાષ્ટ્રવાદીઓનું પલડું ભારે રહ્યું. પ્રજાસત્તાકની લશ્કરી તાકાત લગભગ ખતમ થઈ ગઈ. ફ્રાન્કો કોઈ પણ પ્રકારની વાટાઘાટ કે સમાધાન માટે તૈયાર નહોતા. એમને તો બસ બિનશરતી શરણાગતિ જોઈતી હતી.
અને અંતે 1939માં,
હા, માર્ચ 1939માં મેડ્રિડનું પતન થયું અને 1 એપ્રિલ 1939ના રોજ ફ્રાન્કોએ યુદ્ધ જીત્યાની ઘોષણા કરી. યુદ્ધ પૂરું થયું.
પણ શું એ ખરેખર શાંતિ હતી? યુદ્ધ પછી શું થયું?
ના, એ શાંતિ નહોતી. ગ્રહામ કહે છે તેમ યુદ્ધનો અંત હિંસાના અંત નહોતો, પણ હિંસાના એક નવા સંસ્થાકીય સ્વરૂપની શરૂઆત હતી. ફ્રાન્કોની સરમુખ સત્યાશાહી સ્થાપિત થઈ, જે લગભગ 40 વર્ષ સુધી ચાલી. હજારો, કદાચ લાખો પ્રજાસત્તાકના સમર્થકોને જેલમાં પૂરવામાં આવ્યા, કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલવામાં આવ્યા, ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા. કોઈ પણ પ્રકારના વિરોધને ક્રૂરતાથી કચડી નાખવામાં આવ્યો. ફ્રેન્કો શાસને ઇતિહાસને પોતાની રીતે લખ્યો અને ભણાવ્યો. એમણે આ ગૃહયુદ્ધને સામ્યવાદ અને નાસ્તિકતા સામેનું એક ભવ્ય ધર્મયુદ્ધ ગણાવ્યું. એ જ મોટો પ્રશ્ન છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, ખાસ કરીને 21મી સદીમાં, સ્પેનમાં ઐતિહાસિક સ્મૃતિ, હિસ્ટોરિકલ મેમોરી માટેનું આંદોલન ફરી જોર પકડી રહ્યું છે. લોકો પોતાના પરિવારજનોની વાતો જાણવા માંગે છે. સામૂહિક કબરો ખોદવામાં આવી રહી છે, જેથી મૃતકોને સન્માન સાથે દફનાવી શકાય. ફ્રાન્કો શાસનના પ્રતીકો પર સવાલ ઉઠી રહ્યા છે. પીડિતો અને એમના પરિવારોને અવાજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ બતાવે છે કે ગૃહયુદ્ધના પડછાયા આજે પણ સ્પેનિશ સમાજ પર છે.
ખરેખર આ બહુ ગહન અને લાંબી અસરવાળી વાત છે. તો આટલી વિગતવાર ચર્ચા પછી જો આપણે હેલન ગ્રેહામના વિશ્લેષણના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા 3-4 મુદ્દા સૌથી મહત્વના ગણાય?
સારા મુદ્દાઓ તારવવા અઘરા છે, કારણ કે બધું જ મહત્વનું છે, પણ પ્રયત્ન કરું. પહેલો અને કદાચ સૌથી મહત્વનો એ કે આ ઘણા યુદ્ધોનું યુદ્ધ હતું. એની જટિલતા સમજવી જરૂરી છે. કોઈ એક કારણ કે એક લેબલ પૂરતું નથી. બીજો મુદ્દો, આંતરરાષ્ટ્રીય પરિબળોની ભૂમિકા, ખાસ કરીને પશ્ચિમી લોકશાહીઓની નિષ્ક્રિયતા અને ફાસીવાદી દેશોનો સક્રિય હસ્તક્ષેપ, એણે યુદ્ધના પરિણામ પર નિર્ણાયક અસર કરી. ત્રીજો મુદ્દો, પ્રજાસત્તાકની પોતાની આંતરિક નબળાઈઓ, એમના રાજકીય અને વૈચારિક વિભાજનો એમની હારનું એક મોટું કારણ બન્યા. અને ચોથો મુદ્દો, રાજકીય હિંસાનું સ્વરૂપ. બંને પક્ષે ભયાનક અત્યાચાર થયા, પણ રાષ્ટ્રવાદીઓની હિંસા વધુ વ્યવસ્થિત, રાજ્ય પ્રેરિત અને એમના રાજકીય ઉદ્દેશ્ય સાથે જોડાયેલી હતી. અને છેલ્લે એ કે આ યુદ્ધનો વારસો, એની સ્મૃતિ એ આજે પણ સ્પેનમાં જીવન છે અને ચર્ચાનો વિષય છે.
આ મુદ્દાઓ ખરેખર વિચારતા કરી દે એવા છે, ખાસ કરીને જ્યારે આપણે આપણા સમાજમાં રાજકીય ધ્રુવીકરણ જોઈએ છીએ અથવા ઇતિહાસ કેવી રીતે યાદ રખાય છે અને કોણ યાદ રાખે છે એની ચર્ચાઓ સાંભળીએ છીએ, ત્યારે સ્પેનનો આ અનુભવ આપણને ઘણું શીખવી જાય છે. વિવિધતાનું સંચાલન કરવું, સંવાદ જાળવી રાખવો એ કેટલું જરૂરી છે.
ચોક્કસ. અને ગ્રેહામના લખાણોમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર મનમાં ઘર કરી જાય, જાણે એ ઘટનાઓના સાર જેવા.
હા, એવા કેટલાક મુખ્ય વિચારો કયા છે?
એક તો એ કે સ્પેનિશ સિવિલ વોર એ બીજા વિશ્વયુદ્ધનો ડ્રેસ રિહર્સલ ન હતો, પણ સ્પેનના પોતાના દાયકાઓથી ચાલતા આવેલા આંતરિક સંઘર્ષોની પરાકાષ્ઠા હતી. આ વાત યુદ્ધના સ્થાનિક મૂળિયા પર ભાર મૂકે છે, નહીં કે માત્ર આંતરરાષ્ટ્રીય પાસા પર.
બરાબર, એ સ્પેનનો પોતાનો સંઘર્ષ હતો.
બીજો વિચાર, બંને પક્ષો સાચા સ્પેનનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતા હતા, પરંતુ સ્પેનિશ ઓળખ વિશેના તેમના દૃષ્ટિકોણ એટલા વિરોધાભાસી અને અસંગત હતા કે તેમની વચ્ચે સમાધાન શક્ય જ નહોતું. આ ઓળખની રાજનીતિ અને એના જોખમો તરફ ઇશારો કરે છે. જ્યારે આપણે અને તેઓ એટલા અલગ થઈ જાય કે વાતચીત જ બંધ થઈ જાય.
આજના સમયમાં પણ આ વાત લાગુ પડે છે.
ત્રીજો વિચાર, હિંસા સામાન્ય બની કારણ કે સ્પેનિશ લોકો સ્વભાવે વધુ હિંસક હતા એવું નથી, પરંતુ કારણ કે લોકશાહી સંસ્થાઓ રાજકીય ભાગીદારી અને સંઘર્ષના નિવારણ માટે પૂરતા અને અસરકારક માર્ગો પૂરા પાડવામાં નિષ્ફળ ગઈ. આ સંસ્થાકીય નિષ્ફળતા પર ભાર મૂકે છે. જ્યારે સિસ્ટમ કામ નથી કરતી ત્યારે લોકો કાયદો હાથમાં લે છે.
એટલે કે લોકશાહી સંસ્થાઓનું મજબૂત હોવું કેટલું જરૂરી છે.
બિલકુલ. અને ચોથો, જે હિંસાના સ્વરૂપ વિશે હતો, બિનદખલગીરી નીતિ વ્યવહારમાં યુરોપિયન લોકશાહીઓ દ્વારા સ્પેનિશ પ્રજાસત્તાકનું ધીમું ગળું દબાવવા સમાન હતી. આ આંતરરાષ્ટ્રીય સમુદાયની જવાબદારી અને દંભ પર કટાક્ષ છે. અને છેલ્લો, રાષ્ટ્રવાદી બળવાખોરોની હિંસા એ યુદ્ધનું દુર્ભાગ્યપૂર્ણ ઉપ ઉત્પાદન ન હતી, પરંતુ તેમના રાજકીય પ્રોજેક્ટનું કેન્દ્રીય અને અનિવાર્ય તત્વ હતું, સ્પેનનું વ્યવસ્થિત શુદ્ધિકરણ. આ ફરીથી પેલી હિંસા પાછળના ઈરાદા અને વિચારધારા પર ભાર મૂકે છે.
વાહ, આ દરેક વિચાર ખૂબ જ સચોટ અને ગહન છે. એ આપણને ઇતિહાસને અને વર્તમાનને પણ વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરે છે. એ શીખવે છે કે સરળ જવાબોથી સાવધાન રહેવું જોઈએ. તો આ બધી ચર્ચા પરથી આજના સંદર્ભમાં આપણા માટે શું બોધપાઠ છે? શું આ વિચારોને આપણે વ્યવહારમાં કોઈ રીતે ઉપયોગી બનાવી શકીએ?
મને લાગે છે કે ઘણા બોધપાઠ છે. પહેલું અને સૌથી અગત્યનું, લોકશાહી કેટલી નાજુક હોઈ શકે છે એ સમજવું. એ કોઈ કાયમી વ્યવસ્થા નથી, એને સતત જાળવવી પડે છે. રાજકીય ધ્રુવીકરણ, હિંસાનું સામાન્ય થવું, બંધારણીય નિયમોનું ઉલ્લંઘન, આ બધા જોખમના સંકેતો છે.
બીજું શું?
બીજું, આપણે રાજકીય મતભેદોને અસ્તિત્વની લડાઈમાં ફેરવતા રોકવા જોઈએ. જ્યારે એવું થાય કે જો સામેવાળો જીતશે તો આપણું અસ્તિત્વ જ ખતમ થઈ જશે, ત્યારે સમાધાનના રસ્તા બંધ થઈ જાય છે. ત્રીજું, ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિની જટિલતા સમજવી. એમાં ઘણા સ્તર હોય છે. વર્ગ, ધર્મ, વિચારધારા, આંતરરાષ્ટ્રીય હિતો, કોઈ એક પરિબળ જવાબદાર નથી હોતું. ચોથું, આંતરરાષ્ટ્રીય સમુદાયની પણ જવાબદારી છે. જ્યારે ક્યાંક અન્યાય થતો હોય, લોકશાહી પર હુમલો થતો હોય, ત્યારે ઉદાસીન રહેવાના કેવા ગંભીર પરિણામો આવી શકે છે એ સ્પેનના ઉદાહરણ પરથી સમજાય છે. અને પાંચમું, પ્રચાર અને ઇતિહાસ કેવી રીતે રજૂ કરાય છે એની શક્તિને ઓછી ના આંકવી. ભૂતકાળની કથાઓનો ઉપયોગ વર્તમાનની રાજકીય વ્યવસ્થાને યોગ્ય ઠેરવવા માટે થઈ શકે છે. એટલે ઇતિહાસનું તટસ્થ અને પ્રમાણિક અધ્યયન જરૂરી છે.
ખરેખર આ બધી વાતો ખૂબ જ પ્રસ્તુત છે. મને આ ચર્ચામાંથી વ્યક્તિગત રીતે એ શીખવા મળ્યું કે ઇતિહાસને માત્ર તારીખો અને ઘટનાઓના ક્રમ તરીકે જોવો પૂરતો નથી. એની પાછળના માનવીય અનુભવો, એની જટિલતાઓ અને એના જુદા જુદા અર્થઘટનોને સમજવાનો પ્રયાસ કરવો ખૂબ જરૂરી છે. હેલેન ગ્રેહમનું કામ આપણને આ જ દિશામાં વિચારવા પ્રેરે છે. એ સરળ જવાબો નથી આપતું, પણ સાચા પ્રશ્નો પૂછતા શીખવે છે.
હું સંમત છું. અને મારો અંતિમ વિચાર એ છે કે ગ્રેહમનું વિશ્લેષણ ભલે એક કરુણ ઇતિહાસ રજૂ કરતું હોય, પણ એમાં એક ચેતવણી અને એક આશા પણ છે. એ દર્શાવે છે કે ગૃહયુદ્ધ જેવી ભયાનક ઘટનાઓ કોઈ નિયતિ નથી હોતી, એ ટાળી શકાય છે. એ માનવીય નિર્ણયો, રાજકીય ભૂલો અને સંસ્થાકીય નિષ્ફળતાઓનું પરિણામ હોય છે. આનો અર્થ એ પણ થાય કે જો આપણે ભૂતકાળમાંથી શીખીએ, જો આપણે સંવાદના દરવાજા ખુલ્લા રાખીએ, જો આપણે લોકશાહી મૂલ્યો અને સંસ્થાઓને મજબૂત બનાવીએ, તો આપણે ભવિષ્યમાં આવી કરુણાંતિકાઓને ટાળી શકીએ છીએ. સ્પેનનો ઇતિહાસ ભલે ભૂતકાળ હોય, પણ એના પાઠ વર્તમાન અને ભવિષ્ય માટે હંમેશા પ્રસ્તુત રહેશે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.